તારીખ 2/2/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 113.
બીજા પરિણામથી હવે પોતાનો સહજ સ્વાદીથી પર પ્રેમ મટાડી ચેતના પ્રકાશના વિલાસનું અતિન્દ્રિય ભોગવ આગળના પારિભાષમાં એ વાત કરી છે કે અનેક પ્રકારના ભૂગળ પ્રમાણના પર્યાયમાં ચિદાનંદ પોતે રંજિત થઈ પરમા પોતાને જાણે છે એને અહીંયા પર પ્રેમ કહ્યો છે. પર પદાર્થ પ્રત્યેનો પ્રેમ, પર પદાર્થમાં સુખનો નિશ્ચય, પર પદાર્થમાં સુખમૂર્તિ, એ બધો પર પ્રેમમાં જાય છે. એનાથી તો તું જન્માદી દુઃખ પણ પોતે પાયમો છો, ક્યાં સુધી વાત લીધી છેલ્લી લીટીમાં. હવે એમ અત્યાર સુધી તો જે થયું તે થયું, હવે પોતાનો સહજ સ્વાદી થઈને એટલે પોતાના સહજાનંદનો આસ્વાદ લઈને અને પરપ્રેમ મટાડીને પર પ્રત્યે ઉદાસ થઈને પરથી ઉપેક્ષિત થઈને ચૈતન્ય પ્રકાશના વિલાસરૂપ ચેતના પ્રકાશ પોતાનો જે સ્વભાવનું નિવેદન છે તેમાં વિલાસ થવો એટલે તેમાં મોજ કરવી, એવા અતિન્દ્રિય પોતાના સ્વરૂપને ભોગવ, પોતાના સ્વરૂપનો અનુભવ કર, સુખ શાંતિ આનંદ આદિ ભાવોને તું ભોગવ, એના વિલાસમાં તું રચો પીછો રહે. પૂર્વે જે થયું તે પ્રકારના પરિણામને મટાડી દે, એ દુઃખના કારણો છે, જન્મ મરણના એ કારણો છે, તેને મટાડીને નિશ્ચય બદલાતો નથી ને એટલા બદલતો. સ્વાધ્યાય એટલા માટે કરવાનો છે, નિશ્ચય ફેરવવો છે, નિશ્ચય બદલવો છે. નિશ્ચય તેનો તે રાખે કે બહાર સુખ છે, નિશ્ચય બરાબર રાખે, અનુકૂળતામાં સુખ છે, એમાં પાંચે ઇન્દ્રિયોના વિષયો આવી જાય છે. અનુકૂળતામાં સુખ છે એટલા માટે અમુક અનુકૂળતાઓ હોય તો ઠીક, અમુક તો અનુકૂળતા મને હોવી જ જોઈએ, આટલી અનુકૂળતા તો વિના મને ફાવે જ નહીં. આમ તો પ્રકાર પાયામાં રહે છે કે નથી, તો ત્યાં એને સુખનો નિશ્ચય બદલાતો નથી. તો વિચાર કરે કે પર પદાર્થ પ્રત્યે રાગ કરવા જેવો કરવા યોગ્ય નથી, પણ રાગ થયા વિના રહેશે. નિશ્ચય પ્રમાણે પરિણામ ચાલ્યા જશે. જ્યાં સુધી નિશ્ચય બદલાય નહીં, સુખ આત્મામાં છે, સ્વરૂપમાં સુખ છે, અને બહારમાં ક્યાંય મારું સુખ નથી, સુખની ગંધે નથી, છે કે મિથ્યા દ્રષ્ટિ તો સુખ બુદ્ધિ પૂર્વક વેદે છે, સમ્યક દ્રષ્ટિને અશક્તિ છે એટલો એટલી આસક્તિ થાય છે ચારિત્રમાંથી. કોઈને એમ લાગે કે પ્રતિકૂળતામાં એને અણગમો દેખાય છે, અનુકૂળતામાં એને પણ થોડું ગમવા જેવું લાગે છે, તો એ પોતાના માપથી માપે છે કે અમને થાય છે એમ એમને પણ થાય છે, કે ચારિત્રમાં દેખાય છે, દર્શનમાં દેખાતો નથી. પોતાનો દર્શન મોહ પોતાને દેખાતો નથી ને બીજાના દર્શન મોહ નો અભાવ પોતાને દેખાતો નથી. ચારિત્ર મોહ પોતાનો દેખાય છે ને બીજાનો ચારિત્ર મોહ દેખાય છે ને બે સરખા લાગે છે એટલે એને સરખું લાગે છે એમ ફેર છે. એને તો પર પદાર્થ સુખ સ્વરૂપે જણાય છે એને પદાર્થમાં વ્યામોહ થાય છે. સમ્યક દ્રષ્ટિને જ્ઞાનનું જ્ઞેય જણાય છે પછી જે ચારિત્ર મોહ થાય છે એ પોતાનું કારણ જોવે છે પદાર્થનું કારણ જોતા નથી. આ પદાર્થને લઈને ચારિત્ર મોહનો ભાવ થયો એમ દેખાય એવો અનુભવ થતો નથી એવું જ્ઞાન થતું નથી. પોતે મચક ખાય છે એટલે રાગાંશુભ જે છે એમ બરાબર જાણે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તો જ્ઞેય પદાર્થને જ માં જ રંજિત થાય છે એ પદાર્થ જ એને અનુકૂળતા સ્વરૂપ દેખાય છે. ત્યારે સમ્ય જ્ઞાનમાં તો ન તો કોઈ પદાર્થ અનુકૂળ છે કે ન તો કોઈ પદાર્થ પ્રતિકૂળ છે. પદાર્થ તો જે જ્ઞાનનું જ્ઞેય છે હું જ્ઞાન માત્ર છું એમ નાયક ભાવપણાને લીધે એને અન્ય પદાર્થમાં જ્ઞેય માત્રપણું જ પ્રતિભાસે છે. પછી તો પોતાની અશક્તિ છે એટલી પરિણામમાં મચક ખાય છે એ સ્વયં પોતાનું પરિણામ ને જોવે છે પર પદાર્થનું કારણ એમાં એને ભાસતો નથી એ ફેર છે. અભ્યાસ તો અનુભવનો જ અભ્યાસ કરવો જોઈએ. જ્યાં એને ઠીક લાગે છે ત્યાં એની તપાસ કરવી જોઈએ કે આ ઠીક લાગ્યું એ સાચું કે ખોટું. મીઠાઈ ખાધી ઠીક લાગ્યું પછી એ સાચું છે એની તપાસ કરવી જોઈએ. એક બટકું ખાધું બીજું ત્રીજું કેટલું ચાલશે એ ઠીક માટું એ નક્કી થાય છે અનુભવથી ત્યાં નક્કી થાય છે. તો હવે એને આગળના પરિણામને તપાસી લેવા જોઈએ પહેલા કેમ ઠીક લાગ્યું કે કલ્પના કરી હતી એ કલ્પના ઉડી ગઈ હવે અઠીકની કલ્પના થઈ ગઈ આ મને હવે ઠીક નથી અઠીક છે જો હું ખાઈશ તો મને પ્રતિકૂળ પડશે એ પણ કલ્પના છે. ઠીકની કલ્પના છે ને અઠીકની કલ્પના પદાર્થ ઠીક નથી પદાર્થ અઠી આ ચક્ષુ ઇન્દ્રિયનો વિષય વર્ણની પર્યાય છે. કયો રંગ સારો છે એનું કોઈ ધોરણ તમારે કાપડનો વેપાર છે એ સારો રંગ જ લાવો બીજો રંગ લાવવો શા માટે જે સારો રંગ હોય એ લાવવો બધા શા માટે લાવો છો કોઈ ધોરણ નથી આ રંગ સારો છે એવું કોઈ ધોરણ નથી છે ધોરણ બસ એ કલ્પના કરે છે કોઈને કોઈ ગમે એટલે જેને એ ગમવાની કલ્પના કરે છે કે મને આ કાળા રંગનું કાપડ જોઈએ ત્યારે એ મને ગમે છે મને આ સફેદ જોઈએ ક્યાંથી માંડીને વચ્ચેના જેટલા બધા શેડ છે એ બધા આવી જાય છે. મૂળ રંગ તો બે છે એક સફેદ ને એક કાળો પછી બધા મિશ્રણ છે. તો આ કલ્પના કરી છે એ કલ્પના કેવી રીતે કરી એ કલ્પના પાછળ કલ્પિત પણ શું છે ને વાસ્તવિક પણ શું છે એના મંથનમાં જ આવવું જોઈએ. આ તો જ્યાં ઊભો છે ત્યાં તપાસ કરવાની વાત થઈ. હવે એ સિવાય જ્ઞાનીઓએ એમ કહ્યું કે સુખ તો આત્મામાં છે ક્યાંય પરમા સુખ નથી તો સુખ આત્મામાં છે તો એ પણ એને અંતર શોધ કરવી જોઈએ. જો એને જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે એમ કહ્યું તો આત્મા અનંત સુખ છે આત્મામાં અનંત સુખ છે એવી ઓળખાણ થાય છે એકલું જ્ઞાન છે એ સુખ સ્વરૂપ છે, માત્ર જ્ઞાન છે એ સુખ સ્વરૂપ છે. એને ઓળખાણ થાય તો એને પોતામાં સુખ છે એમ વાસ્તવિકપણે ભાસે છે, તો જ્યાં સુખ એને જણાયું ત્યાં તો પરિણામને પછી જતા રોકી શકાતા નથી. એટલે આપોઆપ જ્યાં સુખનો નિશ્ચય બદલાય છે ત્યાં પરિણામની ગતિ બદલાય છે, દિશા બદલાઈ જાય છે. નિર્ણય બદલાવાની ભાવના સાચી થતી નથી અથવા સાચો તે પ્રકારનો પ્રયત્ન થતો નથી. નિર્ણય સાચો નિર્ણય કરવાનો સાચો પ્રયત્ન થતો ચેતના પ્રકાશના વિલાસરૂપ અતિન્દ્રિય ભોગ ભોગો શું જૂઠા જ સુના જળમાં પોતાને માને છે એમ કહે છે. જે માત્ર પરમાણુની પર્યાયની રચના છે એ ચૈતન્યથી શૂન્ય છે, ચૈતન્ય શૂન્ય છે એવા સુના જળમાં પોતાને માને છો, ત્યાં ક્યાં ચેતનપણું છે કે તું મમત્વ કરે છો. જે કોઈ પરમા તું મમત્વ કરે છો એ તો તારાથી શૂન્ય છે. એક સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી લઈએ દ્રષ્ટાંતમાં, તો એને છ ખંડનો પથારો છે એ ખાલી લાગે છે, શૂન્ય ભાસે છે પોતાથી. આ ખોખું છે છ ખંડનું, એમાં હું ક્યાંય નથી. વળી એ છ ખંડનો સંયોગ છે એ માત્ર ચાર દિવસની ચાંદની પણ નથી, ચાર દિવસ પણ નથી, અનંતકાળના ચાર દિવસ નથી, એટલું અનિત્ય છે જગતમાં. તે કોઈ ઊંચી ધર્મશાળામાં હોટલમાં કે બદલી થાય એવા ગવર્મેન્ટ ઓફિસરને ઊંચું ક્વાર્ટર મળે, બંગલો મળે, તો અહીંયા એ કાંઈ સજાવટ નથી કરતો. એક સામાન્ય ઉપર ઉપરનું કરી નાખે, પણ એને ખબર છે ગમે અહીંથી તો તરત જ જવાનું છે, અહીંયા કાંઈ રોકાવાનું. તો એને જે પોતાનું ઘર જાણીને જે કાંઈ કરવાનું થાય છે એવું તો એને થતું નથી. આ તો પંખી ઉડીને ઝાડ ઉપર આવ્યું ને કે આખું ઝાડ મારું, હવે આ છોડું નહીં ઝાડને, તો ઉડીને આવ્યો પાછો ઉડીને જાઉં, મને આખું પકડીને બેઠો, આ દુઃખનું કારણ છે. એ અંદરનું સુખ હતું, અંદરનું સુખ હતું, અંદરથી નિરાકુળતાનું સુખ અનુભવ ગોચર થાય છે. અને એવું સુખ ક્યાંય કોઈને થતું જોવામાં આવતું નથી. શહેરના જીવનમાં તો બધા એકદમ ધમાલમાં ને આકુળતામાં ને તાવમાં જ જોવામાં આવે છે. એટલે તો મોટા શહેરમાં ચીજ વસ્તુ લેવા જતા કસવાની પદ્ધતિ ચાલી ગઈ છે. ભાવ કે લેવો એ લે, કેમ કે કોઈને એટલો સમય નથી ચાર દુકાને આઠ દુકાને પૂછીને ઓછે ભાવે મળે ત્યાંથી લે, કશે એવો સમય નથી. એટલી ઉતાવળ 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 એટલી જ આકુળ થાય. એટલે તો પ્રત્યક્ષ દુઃખી દેખાય છે. શ્રીમંત દેખાતા હોય તો એ પ્રત્યક્ષ દુઃખી દેખાય છે, બીજા દરિદ્રી છે એ પણ પ્રત્યક્ષ દુઃખી જોવામાં આવે છે. સુખ અંદરથી આવે છે એને એ ખ્યાલ આવે છે, બધો ખ્યાલ આવે છે. લોકો તો જે શ્રીમંત છે એને સુખી જોવે છે, લોક દ્રષ્ટિમાં એને સુખી જોવામાં આવે છે, એને આટલા આટલા સાધનોને સગવડો છે, કેવો સુખી છે એમ જોવે છે લોકો. જ્ઞાનીની દ્રષ્ટિમાં એ પામર દુઃખી યાચક દીન વૃત્તિ વાળો દેખાય છે, એને સુખી જોતા. એટલે જૂઠા જ સુના જળમાં પોતાને માને છે તથા પરને કહે છે કે આ અમને દુઃખ દે છે, બીજાને માથે નાખે છે. આ સંયોગોને કારણે, આ પ્રતિકૂળ સંયોગો અમને દુઃખદાયક છે એમ કહે છે. એમાં કોઈ દુઃખ દેવાની શક્તિ નથી. કોઈ સંયોગ તને દુઃખ પમાડે એવી કોઈ શક્તિ નથી. બીજા સંયોગોમાં તો તે પ્રતિકૂળતાની કલ્પના કરી છે અને કલ્પિત દુઃખ ઊભું કર્યું છે, પણ ખુદ શરીરમાં ઉત્પન્ન થતી અશાતા વેદની એને કારણે દુઃખ નથી. સાતા વેદની અને અશાતા વેદનીનો પ્રકાર પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે, બે એક નથી, એક પ્રકારનું વેદન નથી. છતાં અશાતા વેદની છે એ દુઃખ દેવા સમર્થ નથી. મને અશાતા વેદની થઈ, મને અશાતા થઈ એ દુઃખનું કારણ છે. ખરેખર અશાતા વેદની તો જ્ઞાનરૂપ નહીં છે, ભિન્ન જ્ઞાનમાં એનાથી દુઃખ થાય એમ જોવામાં આવતું. કેમ કે એનામાં દુઃખ દેવાની શક્તિ નથી એમ છે. સિદ્ધાંતિક રીતે એ વાત એમ છે કે એનામાં દુઃખ દેવાની કોઈ શક્તિ નથી. કોઈ એ પદાર્થો એને દુઃખ દેતા નથી. અને એ ઉપસર્ગ પરિસર વખતે મહિરાજને જો દુઃખ થાય તો અંદરનો આનંદ નું શું? એ તો આનંદમાં મોજ કરે છે, આનંદનો વિલાસ કરે છે મહિરાજનો. પ્રતિકૂળતા ઉપસર્ગ વખતે પણ એ આનંદમાં છે, એમને કઈ દુઃખ નથી થતું. આનંદ ના ફુવારા નીચે બેસી ગયા છે, આનંદમાં ડૂબેલા જ રહે છે. અને એટલે તો વધારામાં વધારે અશાતા વેદની નું દુઃખ તો મૃત્યુ કાળે થાય છે, પ્રાણ છૂટે છે ત્યારે, નથી માણસ કહેતા. એટલી બધી વેદના થઈ કે પ્રાણ છૂટી ગયા. એ પ્રાણ છૂટે ત્યારે વેદના સૌથી વધારે હોય. બીજી વાત કાપ, બીજી અશાતા વેદની કરતા પણ જયારે પ્રાણ છૂટે ત્યારે વધુમાં વધુ વેદના થાય છે, અકથ્ય વેદના હોય છે. પણ જ્ઞાનીને તો તે પુરુષાર્થનો પ્રસંગ છે, મહોત્સવનો પ્રસંગ છે, મૃત્યુ મહોત્સવ લીધો છે. એનો અર્થ જ એ થાય છે કે કોઈ બહારની પ્રતિકૂળતા દુઃખ દેવાની એનામાં શક્તિ નથી. પ્રાણનો વિયોગ એનામાં દુઃખ દેવાની શક્તિ નથી. તો એ કાળે દુઃખી થવા જોઈએ, બધા જ દુઃખી થવા જોઈએ. પણ જે કલ્પના કરે છે દુઃખની તેને દુઃખી થાય, તેને દુઃખ થાય છે. ગુરુદેવ શ્રી કહેતા, નારકીમાં જીવ ગયો માટે દુઃખી છે એમ નથી, પણ આ મને પ્રતિકૂળતા છે એનું દુઃખ છે. રોગનું દુઃખ નથી, દરિદ્રતાનું દુઃખ નથી, પણ મને છે એનું દુઃખ છે. આ મને છે એનું દુઃખ છે, ઉપાધિનું દુઃખ છે. વાસ્તવિકતાએ કોઈ સંયોગો દુઃખ દેવાને શક્તિમાન નથી. સુખ સ્વરૂપી એવા જીવને, સ્વભાવથી જે સુખ સ્વરૂપી છે એવા જીવને દુઃખ કોણ પહોંચાડી શકે? એનામાં દુઃખ કોણ પહોંચાડી શકે? કેમ પ્રાપ્ત કરાવી શકે? પોતે પોતે સુખ ગુણમાં ઉલટો પરણીને દુઃખી થાય છે. બાકી એને કોઈ દુઃખ આપી શકે, દુઃખ દઈ શકે એવી કોઈ નામાં શક્તિ નથી. બીજાની ઉપર જૂઠો ઉપાલંબ દે છે, બીજાની ઉપર જૂઠી આળ નાખે છે. આપણે ગુજરાતી શબ્દમાં આળ કહે છે, આરોપ નાખો, જૂઠો આરોપ, અવર્ણવાદ જેને કહે છે. એ પૂતગળનો પણ અવર્ણવાદ કરે છે, સંયોગનો અવર્ણવાદ કરે છે. જેનામાં જે અવગુણ નથી તેનામાં તેવા દોષ નથી, તેવા દોષનું દોષારોપણ કરવું તે અવર્ણવાદ છે. એને અવર્ણવાદ, કોઈ જ્ઞાનીની નિંદા કરે ત્યારે એ જ્ઞાનીનો અવર્ણવાદ કર્યો એમ કહેવામાં આવે છે. કેમ કે દોષ નથી એનામાં એવો, છતાં કોઈ અવર્ણવાદ કરે છે. દોષ નથી તેવા દોષનો આરોપ કરવો, ભૂતગળમાં દુઃખ દેવાની શક્તિ નથી, છતાં એને દુઃખદાયક માનવું, એ વર્ણ વાત છે. ભૂતગળ જૂઠો ઉપાલ દે છે, પોતાથી પોતાની જોઈએ, પોતાની હરામજાદગીને દેખતો નથી, પોતાની દુષ્ટતાને દેખતો નથી. કઠોર શબ્દ આપ્યો છે કે તું પોતે, તને દુઃખ થાય એવા પરિણામ તો તું પોતે કરે છો, અને આળ નાખે છો તું બીજા માથે કે આને મને દુઃખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, આ મને દુઃખી કરે છે, આ મને દુઃખી કરે છે. એ વાત બિલકુલ સાચી નથી. પોતાની દુષ્ટતાને દેખતો નથી, અચેતનને નચાવતો ફરે છે તો લાજ આવતી નથી, અચેતનમાં ફેરફાર કરવાના પરિણામ કરે છે, અને એ અચેતનમાં ચેતનપણાનો પોતાને આભાસ થાય છે, એની એને શરમ પણ આવતી નથી. ખોટું કાર્ય કરે છે એની શરમ આવતી નથી. જેમ કે મરદાની સાથે સગાઈ કરી, આ શરીર મારું, આ શરીર સચેતન છે, આ સચેતન શરીર મારું, આ શરીરને હું બરાબર ઠીક રાખું, સાજું રાખું, સ્વસ્થ રાખું, સુંદર રાખું, એ બધી મરદાની સાથે સગાઈ કરવાની વાત છે, સંબંધ રાખવાની વાત છે, તો જળ છે. જગતમાં કોઈ મરદાની સાથે સગાઈ કરતો નથી. એ જેટલી મૂર્ખતા છે, મરદાની સાથે સગાઈ શું કરે, રોગિષ્ટની સાથે કોઈ સગાઈ કરતો નથી, કરે નહીં. એમ ખબર પડે કે આને કેન્સર છે, પછી કરે, સપમણ કરે, ના કરે. રોગિષ્ટની સાથે કરતું નથી, પૂછે, સાજા દેખાય તો ભૂતકાળમાં કઈ આમ નથી તું કે નહીં, નબળા કેમ દેખાય છે, કઈ નાનપણમાં રોગ થયો તો, કઈ એમના કુટુંબને એમના બાપને કઈ રોગ હતો, ત્યાં સુધી પૂછે. ઠીક, હેરિડિટરી આવે છે કે નહીં, કેટલી સાવધાની છે સંયોગની, તોય ન કરે. એટલી બધી સાવધાની રાખે છે. તો અહીં તો મરદાથી સગાઈ કરે છે, ત્યાં મૂર્ખતા નથી કરતો, અહીંયા મૂર્ખતા કરે છે પોતાના વિશે. મરદાની સાથે સગાઈ કરી, હવે અમે એની સાથે લગ્ન કરી સંબંધ કરીશું, તો એવી વાત લોકમાં પણ મિંગ છે, લોકમાં પણ એ મૂર્ખાઈ ભરેલી વાત ગણવામાં આવે છે. એવી મૂર્ખાઈ ભરેલી વાત છે. જ્ઞાનીની દ્રષ્ટિમાં અજ્ઞાનીઓની ચેષ્ટા આવી મૂર્ખાઈ ભરેલી જોવામાં આવે છે. કોણ મરે, મરે કોણ, જીવ મરે છે, ઉદગળ મરે છે, મરે કોણ, કોઈ મરતું તો નથી. ન તો જીવનો સર્વનાશ છે, ન તો ઉદગળનો સર્વનાશ છે, પર્યાય તો પલટાય છે, સમયે સમયે પર્યાય પલટવી, એ તો બંને સર્વ પદાર્થનો પરિણામ સ્વભાવ છે. હા, શરીર, શરીર સદાય મળદું જ છે, શરીર છે એ સદાય મળદું છે. પછી સારું દેખાતું હોય તો ગુરુદેવની ભાષામાં એમ કહેવાય કે ફૂલેલું મળદું છે, એમ કે શું કે ફૂલેલું મળદું છે. આ મળદા ફૂલી જાય છે, માણસ મરી જાય, પછી પાણી થઈ જાય, વજન વધી જાય, તો ફૂલેલું દેખાય. શરીર તો શરીર, એમાં રજકણો સિવાય બીજું કાંઈ નહીં. ગુરુદેવ તપાસના વિષયમાં એવું કહેતા હતા કે તને જેમાં સુખ લાગે છે એના એક એક રજકણને તપાસીને જોઈ લે, કટકા કરતું એ છે, ક્યાં તારું સુખ થઈ રહ્યું છે એ તો તપાસ જોતો ખરો, ક્યાં તારું સુખ છે. કોઈ જળ રજકણમાં સુખ નથી, સુખની ગંધે નથી, સુખનું નામ નિશાન ત્યાં નથી. આવડી મોટી છેતરામણી કલ્પના તને થઈ એમ વિચારવા જેવું છે. કેમ થઈ, તમે તો અનંત જ્ઞાન ના ધારક ચિદાનંદ છો, પ્રશંસા કરે છે કે તમારું સ્વરૂપ તો જુઓ, તમે અનંત જ્ઞાન અને અનંત સુખ ના ધારક છો, અનંત આનંદ ના ધારક છો, ચૈતન્ય આનંદ ચિદાનંદ જેને કહે છે, એવું અનંત જ્ઞાન અનંત આનંદ તમારામાં મોજુદ છે, હયાતી ધરાવે છે, વાસ્તવિક પણ એ સ્વરૂપ છે તમારું. જળમાં પોતાને માનવાની અનાદિની જૂઠી વિટંબણાને મટાડો. આ જળમાં પોતાને માનીને વિટંબણા પોતે પોતાને માટે જ વિટંબણા ઉભી કરી. આ વિટંબણા તો પોતાની ઉભી કરેલી છે, કોઈ પરની વિટંબણા આત્માને વિશે કોઈ કરી શકે પર એવું બની શકતું નથી. જળમાં પોતાને માનવાની અનાદિની જૂઠી વિટંબણાને મટાડો. તમે તેને કેવળ પર માનીને છોડો, માત્ર એ પૂરેપૂરું પર છે, જરાય મારે સંબંધ નથી. પૂર્વકર્મને લઈને જે સંબંધ કહેવાય છે કે આ શરીર મારું, આ મારું, આ ઘર મારું, ખરેખર કેવળ પર છે, એટલે સર્વથા સંબંધ રહિત છે આત્મા, એનાથી જરા પણ એને સંબંધ નથી. આમ જાણો, તમે તેને કેવળ પર માનીને છોડો. પરાચરણથી તમારા દર્શન જ્ઞાનમાં લાભ થયો નથી. તમારા દર્શન અને જ્ઞાનમાં જે લાભ થવો જોઈએ, એટલે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થવું જોઈએ, અને જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થતાં આત્મિક સુખ ઉત્પન્ન થવું જોઈએ, એ પરાચરણને કારણે થયું નથી. પરને પોતાનું માનીને આચરણ કર્યું છે, એકનું પરાચરણ કર્યું છે ને, પરને પોતાનું માનીને આચરણ કર્યું છે, એને લઈને એને દર્શન જ્ઞાનમાં લાભ થયો નથી. દર્શન જ્ઞાન ઉલટા છે, હા, પરપ્રવેશ ભાવ કર્યો અને પોતાના આસ્વાદને ભૂલ્યો, પોતાના આસ્વાદનો ને ઉત્પન્ન થવા ન દીધો, પોતાના વેદનને ઉત્પન્ન થવા ન દીધો. એટલે તો એને વિભાવ કે છે. વિભાવનો એક અર્થ એવો છે, વધુ પડતો ભાવ તે વિભાવ, વધારે ભાવ તે વિભાવ. તને જ્ઞાનમાં પર પદાર્થ જણાયું ત્યાં સુધી તો કઈ વાંધો નથી, પણ એ ઠીક છે એ વધારે પડતો ભાવ છે. આ મને અનુકૂળ છે એ વધારે પડતો ભાવ છે. આ છે તો હું પણ છું, જ્ઞાન પણ છે ને જ્ઞેય પણ છે, પણ આ મને ઠીક છે એ જ્ઞાન, એ આત્માનો વધારે પડતો ભાવ છે, એને વિભાવ ભાવ કહેવામાં આવે છે. મર્યાદા બહાર, વિભાવ એટલે વધુ પડતો મર્યાદા બહાર. મળી જો દેખવા જાણવાથી બંધ થાય તો સિદ્ધ લોકાલોકને જાણે છે, દેખે છે તે પણ બંધાય. જો દેખવા જાણવાથી બંધ થતો હોય તો સિદ્ધ પરમાત્માને સૌથી વધારે બંધ એને થાય, કેમ કે સૌથી વધારે જ્ઞાન એમનું છે, કેવળ જ્ઞાન એમને સર્વને જાણનારું છે, સર્વજ્ઞને બંધ સૌથી વધારે થાય. એ પોઈન્ટ આમાં લઈ લીધો છે. તારા દર્શન જ્ઞાનમાં પરાચરણથી લાભ થયો નથી તો એમ કે પણ શું કરીએ, પર પદાર્થ જ્ઞાનમાં જણાતા અસર કરે છે જ્ઞાન ઉપર, કઈ ઠંડી છે તો ઠંડી જ્ઞાન ઉપર અસર કરે, ઠંડી માત્ર જણાય છે એમ નહીં, ઠંડી લાગે છે એમ લોકો કહે છે, એ ઠંડી જ્ઞાન ઉપર કઈ અસર કરે છે કે નહીં? ખરેખર જ્ઞાન ઉપર કઈ અસર કરતી નથી, જ્ઞાન ઠંડુ નથી થતું, પણ એને એવો એક મિથ્યા અભ્યાસ થાય છે કે આ મને લાગે છે, મને અસર કરે છે, મારામાં કઈક પ્રભાવ પાડે છે, મારામાં કઈક અસર કરે છે. જાણવાથી એમ થયું, આત્મા જાણનાર છે માટે એને ઠંડી લાગી, એમ કે છે આને ઠંડી નથી લાગતી, આ જળ છે એને ઠંડી નથી લાગતી, ચૈતન્ય તો ઠંડી લાગે છે, જીવને ઠંડી લાગે છે, ખરેખર એમ નથી, ખરેખર એમ નથી. જો એ તો એને જણાય છે ને, જણાય જણાવાથી જો લાગે તો આખા જગતના ઈષ્ટ પ્રસંગો અને આખા જગતના અનિષ્ટ પ્રસંગો કહેવાય છે. તે છે નહીં કે બધામાં બધાનું લાગવું સર્વજ્ઞને થઈ જાય, બધાનો દોષ સર્વજ્ઞને આવે. સિદ્ધના પરિણામ તાદાત્મ્ય નથી, તેથી સિદ્ધ ભગવાન બનતા દાસ. અને કોઈ અહીંયા ઉપરનું વાક્ય વાંચીને એવો તર્ક કરે કે આપણે તો છદ્મસ્થ છીએ, તમે કેવળ જ્ઞાનીનો દ્રષ્ટાંત કેમ આપો છો? સર્વજ્ઞ લોકાલોકની જાણે છે તો એમને કાંઈ બંધ થતો નથી, જાણવાથી બંધ થતો નથી, પણ છદ્મસ્થ છે એવો દ્રષ્ટાંત કેમ લાગુ કરી શકાય? છદ્મસ્થ છે એ તન્મય થાય છે એટલે બંધાય છે, જે છદ્મસ્થ તન્મય ન થાય તે પણ બંધાય નહીં. જાણવા છતાં તન્મય ન થાય તો ન બંધાય. મુનિરાજને નિર્જરા થાય છે ઉપસર્ગ પરિસરના કાળમાં, કેમ કે એમાં એ તન્મય થતા એને બંધન નથી. રાગ રસથી બંધાય છે, ખરેખર તો રાગ રસથી બંધાય છે, પોતાના રાગ રસથી પોતે બંધાય છે. સંબંધ તો રાગ કરીને કરે છે, પર પદાર્થ એનામાં આવતો નથી, પર પદાર્થ એને કઈ પરાણે બળજોરીથી એના પરિણામને ખેંચતો નથી. જ્ઞાનમાં પ્રતિબિંબ પડતા પોતે રાગથી રક્ત થાય છે તો પોતાને રાગ બંધન થયું એમ કહેવામાં આવે છે. પર પદાર્થ ની એમાં કોઈ ક્રિયા નથી, પોતાની ભૂલ ની ક્રિયા છે. પર પદાર્થ ની તો કોઈ ક્રિયા નથી પોતાને વિશે. એટલે પાછળ ને તો અલ્પ વિરામ લીધું છે એટલે પ્રશ્ન નથી કે લોકાલોક ને દેખે છે જાણે છે તે પણ બંધાય, પણ તેની સાથે એટલે લોકાલોક ની સાથે સિદ્ધના પરિણામ તાદાત્મ નથી, તેથી સિદ્ધ ભગવાન બંધાતા નથી. એટલે જાણવું બંધનું કારણ નથી, પણ તાદાત્મ્યપણું થવું તે બંધનું કારણ છે. આમાંથી સિદ્ધાંત ફલિત થાય છે. જે જીવના પરિણામ પર પદાર્થને જાણવાના કાળે પર પદાર્થની સાથે તદાત્મ બુદ્ધિએ જાણે, આત્મબુદ્ધિએ એને જાણે, એટલે આ મને લાગે છે અનુકૂળ કે પ્રતિકૂળ, ઈષ્ટ કે અનિષ્ટ, ત્યારે તેને બંધન થાય છે. આ બંધનો સંક્ષેપ, બંધ તત્વનો સંક્ષેપ આટલો છે કે જે રાગ રસ છે અને એ પોતાને ઈષ્ટ અનિષ્ટ પણ ભાસે છે એને લઈને એનું બંધન છે. ખરેખર તો તાદાત્મ બુદ્ધિએ જાણવું એ ઉપયોગને પ્રતિબદ્ધ કરનારો, ઉપયોગ પોતે પ્રતિબદ્ધ થાય છે. તાદાત્મ બુદ્ધિએ પર પદાર્થને જાણતા ઉપયોગ પોતે ત્યાં પ્રતિબદ્ધ થયો તે ભાવ બંધ છે. તે બંધ પ્રતિબદ્ધ એટલે બંધ થવું. પછી પરમાણુ છે એનો તો દ્રવ્ય બંધ એના નિમિત્તે છે, એ તો પૃથ્વીપિંડ છે, એ કાંઈ આત્માને હેરાન કરે છે એમ નથી. પણ પોતે પ્રતિબદ્ધ થયો ત્યારે એણે પોતાના સુખને, સુખનો ઘાણ કાઢી નાખ્યો અને દુઃખ ઊભું કર્યું. સુખ સ્વભાવી આત્મા, સુખ ઉત્પન્ન થવું જેનો સ્વભાવ છે, એ સુખને દુઃખમાં પરિણમાવી નાખ્યો, ઉલટું કરીને શાંતિને અશાંતિમાં પરિણામ આવી નાખ્યું. એ દુઃખનું કારણ છે. તેથી સિદ્ધ ભગવાન બંધાતા નથી. પરિણામથી જ સંસાર, એટલે તાદાત્મ પરિણામથી જ સંસાર, મિથ્યાત્મ પરિણામથી જ સંસાર, અને પરિણામથી જ મોક્ષમાન, અને સમ્યક પરિણામથી મોક્ષમાન. સમ્યક એટલે સ્વાભિમુખ પરિણામથી મોક્ષમાન. સમ્યક એટલે સ્વાભિમુખ, પોતાના અભિમુખ પરિણામથી મોક્ષમાન. પરમા તન્મયતાથી સંસારમાન. બસ આ પરિણામ, બંને પ્રકારના પરિણામ છે. પરિણામથી સંસાર મોક્ષ છે, એટલું તો અન્યમાં આવે છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ યોહ. મન જ મોક્ષને, મોક્ષને બંધનું કારણ છે. મન કયો કે પરિણામ કયો? એટલે જીવ મનથી બંધાય છે. મન કયો, અહીંયા ચિત્ત કયો, એને ઉપયોગ કહો. એ ઉપયોગથી છૂટી જાય છે. જો ઉપયોગ સ્વરૂપ સન્મુખ કરે, ન જોડે પરમા, તો ત્યાં બંધ નથી, અને જોડે તો બંધ છે. બસ પરિણામથી જ સંસાર, અને પરિણામથી જ મોક્ષમાન. પરિણામ જ રાગદ્વેષ મોહના પરિણામને કરે છે. રાગદ્વેષ મોહ પણ પરિણામ જ છે. પરિણામથી જ રાગદ્વેષ મોહ થાય છે. તેનું જતન પણ પરિણામ કરે છે. અને એ રાગદ્વેષ મોહની રુચિ પણ રુચિ પરિણામથી પોતે જ કરે છે. પરિણામ જ રાગદ્વેષ મોહના પરિણામ કરે છે. તેનું જતન પણ એમાં સાવધાની, જતન એટલે સાવધાની, રાગમાં સાવધાન છે. જીવ પરમાં સાવધાન છે, એનો અર્થ જ કે જીવ રાગમાં સાવધાન છે. એટલે કે જીવ સ્વભાવમાં સાવધાન નથી. સાવધાની બે જગ્યાએ આવતી નથી, થતી નથી. તેનું જતન પણ પરિણામ કરે છે. જ્ઞાન દર્શનમાં રાગદ્વેષ નથી. જે જ્ઞાન દર્શન છે એમાં તો કઈ રાગદ્વેષ નથી. જ્ઞાન દર્શનમાં રાગદ્વેષ નથી. ખરેખર જે જ્ઞાન પરિણમે છે, દર્શન પરિણમે છે, એમાં એમાં રાગદ્વેષ નથી. જ્ઞાન રાગ રૂપે થતું નથી. જ્ઞાન કોઈ રાગ રૂપે થાય છે? દર્શનનો ઉપયોગ કોઈ રાગ રૂપે થાય છે? જ્ઞાનનો ઉપયોગ કોઈ રાગ રૂપે થાય છે? કે એવું તો બનતો નથી. જ્ઞાન દર્શનમાં રાગદ્વેષ નથી. અજ્ઞાનીને પણ, જ્ઞાનીને કે અજ્ઞાનીને, એના જ્ઞાન દર્શનમાં રાગદ્વેષ નથી. જ્ઞાન દર્શન ભિન્ન ભાવ છે, અને રાગદ્વેષ છે એ ભિન્ન ભાવ છે. બંને ભિન્ન ભિન્ન ભાવો છે, વિજાતીય ભાવો છે, એક જાતિના ભાવો જ નથી. જ્ઞાન દર્શનમાં રાગદ્વેષ નથી. તેઓ તો દેખવા જાણવા માત્ર છે. જો બરાબર તપાસ કરે તો દેખવા જાણવા માત્રમાં એની પરિણમવાની મર્યાદા પૂરી થાય છે. આત્મા દેખવા જાણવા સિવાય બીજું શું કરી શકે? સંવર અધિકારમાં અમૃતચંદ્ર આચાર્ય મહારાજે શ્લોક લીધો છે કે આત્મા સ્વયં જ્ઞાનમ, જ્ઞાનાત અન્યત કરોતિ કિમ. એ જ્ઞાન સિવાય શું કરી શકે? જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે, એ દેખવા જાણવા માત્ર પણે પરણમે, એ સિવાય કરી શું શકે? છતાં હું રાગ કરું છું, હું દ્વેષ કરું છું, હું બીજા પદાર્થોના કાર્યો કરું છું. એ વ્યામો છે, અજ્ઞાની જીવોનો એ વ્યામો છે. પ્રભાવશ્ય કરતા આત્મા મોહો અયમ વ્યવહારિણામ. અજ્ઞાની વ્યવહારી જીવોનો એક વ્યામો છે કે એ પોતાના દેખવા જાણવા માત્રના ભાવને જોતા નથી, તપાસતા નથી, એનો એને ખ્યાલ નથી. તેથી ઉલજીને બહાર આવે છે કે હું આ કરું છું, તે કરું છું, આ કરું છું, તે કરું છું. રાગ દ્વેષ છે ને, એ ચારિત્ર મોહમાં જાય છે. ચારિત્ર ગુણનું પરિણમન છે. રાગ દ્વેષ જ્ઞાન ગુણનું પરિણમન નથી. આ ગુણભેદ આટલા માટે સમજવો પડે છે. મિથ્યા જ્ઞાન છે એ જ્ઞાનનો વિપર્યાસ જરૂર છે, જ્ઞાનમાં ભ્રમ જરૂર છે, પણ રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષ છે એ ચારિત્ર ગુણના પરિણામ છે. બે ગુણ જુદા જુદા કામ કરે છે. જે જાણવાનું કામ કરે છે એ જાણવાનું જ કામ કરે છે. પછી એમાં ભ્રાંતિ થાય છે ત્યારે એને અજ્ઞાન કહે છે, જ્ઞાનનો વિપર્યાસ કહે છે, જ્ઞાનનો દોષ કહે છે. આ એક પરિસ્થિતિ જરૂર એવી છે, અનાદિની જીવને જ્ઞાનમાં ભ્રાંતિ છે એમાં કોઈ વિવાદની જગ્યા નથી, અવકાશ નથી. સર્વ સંસારી જીવોને અનાદિથી જ્ઞાનમાં વિભ્રમ છે, ભ્રાંતિયુક્ત એનું જ્ઞાન છે. છતાં પણ કોઈ જીવ, જે કોઈ જીવ પોતાના સ્વરૂપને, મૂળ સ્વરૂપને, નિર્ભ્રાંત સ્વરૂપને, અસલ સ્વરૂપને સમજવા ઈચ્છે, જાણવા ઈચ્છે, તો એ જ્ઞાનમાંથી જ પોતાના અસલ સ્વભાવને ગ્રહણ કરી શકે, ઓળખી શકે. અજ્ઞાનમાં છે પણ એની ભ્રાંતિ એ અવસ્થા છે, એ કોઈ ધ્રુવ તત્વ નથી. સમયે સમયે પરિણમન થતું જ્ઞાનનું એ પરિણમન જરૂર છે, પણ કોઈ પણ સમયે ભ્રાંતિમાંથી નિર્ભ્રાંત અવસ્થા થઈ શકવા યોગ્ય છે. એવી જ રીતે રાગદ્વેષ છે એ ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન જરૂર છે, પણ એ સમય સમયનું પરિણમન છે. ભૂલ જ્ઞાન કરે છે, ભૂલ શ્રદ્ધા કરે છે અને ભૂલ ચારિત્ર પણ કરે છે, પણ એ એકબીજા ગુણને નિમિત્ત નૈમિત્તિક સંબંધથી સમજાવાય છે. બાકી પોતાનો દોષ પોતે કરે છે, પોતાનો દોષ બીજો કરતો નથી, પોતાનો દોષ બીજો નથી કરતો, પોતાનો દોષ તો પોતે જ કરે છે. જેમ કે શ્રદ્ધા છે એ સવળી થાય છે તો પણ રાગ દ્વેષ રહે છે ચારિત્ર મૂળના, જ્ઞાન સમ્યક થાય છે અને ભૂલ કરતું બંધ થાય છે તો પણ ચારિત્ર મૂળના રાગ દ્વેષ તો રહે છે. એટલે જ્ઞાનનો દોષ ચાલ્યો જાય એટલે રાગદ્વેષનો દોષ એ જ વખતે ચાલ્યો જાય એવું બનતું નથી. એ એની જુદા ગુણની જુદું પરિણમનને સિદ્ધ કરે છે, કે ગુણ જુદો છે અને પરિણમન જુદું છે એમ સિદ્ધ કરે છે. પણ કેટલાક ગુણ સ્થાને એકબીજા ગુણોનો અવિનાભાવી સંબંધ છે અથવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એ આત્મ પદાર્થનું વિજ્ઞાન છે. પદાર્થ એક સત્તા, સર્વગુણોની સત્તા એક હોવાને લઈને એની વિજ્ઞાન, વૈજ્ઞાનિક કોઈ પરિસ્થિતિ છે એમાં એવું છે કે શ્રદ્ધાન સવળું થાય ત્યારે સર્વગુણોના પરિણમન આંશિકપણે સવળા થાય, થાયને થાય જ કહેવાય કે શ્રદ્ધાને કારણે થયા, પણ બધા પોતાને કારણે થયા છે, બધા સ્વતંત્ર અસહાય પરિણમે છે, સર્વ ગુણ અસહાય સ્વતંત્રપણે પરિણમે છે. એમ કહેવાય પણ એવું અવિનાભાવી પણ છે કે જ્યારે જે જ્ઞાનમાં સ્વરૂપનો મહિમા આવે અને એ આત્મરસ ચૈતન્ય રસ ઘણો વધે ત્યારે એક તબક્કો એવો આવે કે જ્ઞાન પોતાને, પોતાના સ્વસંવેદનને પામે. જ્યારે જ્ઞાન પોતાના સ્વસંવેદનને પ્રાપ્ત કરે ત્યારે ભલે શ્રદ્ધા અત્યાર સુધી ઊંધી હતી પણ એ ત્યાં સવળી થઈ જાય, સ્વયં જ સવળી થઈ જાય છે. પણ જ્ઞાનની મુખ્યતાથી એમ કહેવાય કે જ્ઞાને કરીને શ્રદ્ધાન થયું, જ્ઞાનપૂર્વક શ્રદ્ધાન થયું એમ કહેવાય. એ બંનેમાં કહેવાય છે. એવી જ રીતે શ્રદ્ધાપૂર્વક ઉત્પન્ન થયેલું જ્ઞાન, સમ્યક શ્રદ્ધાપૂર્વક ઉત્પન્ન થયેલું જ્ઞાન તેને સમ્યક જ્ઞાન કહીએ એમ પણ કહેવાય છે. કહેવાય બંનેનું પરિણમન છે એ સ્વતંત્ર છે પણ અવિનાભાવી છે. આમ હોય ત્યારે આમ જ હોય, આમ હોય ત્યારે બીજી રીતે પણ હોય, એમ ત્યાં નથી બની શકતું. બરોબર. એમાં એવું છે કે સમાજમાં તો સ્થાનકવાસી સંપ્રદાયના લોકો ગુરુદેવની આસપાસ હતા. હવે શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી. પૂજા અષ્ટગ્રહથી પૂજા મંદિરો બંધાણા, સ્થાનકવાસી વાળા પણ પૂજા કરવા નહીં કરે. સ્થાનકવાસીમાં તો કંઈ પૂજા કરવાનું હોય નહીં, મૂર્તિ ન હોય એટલે તો કે આ પૂજા કરે છે ભગવાનની, પણ આત્મા નથી કરી શકતો તો એ વાત જરા કઠણ લાગતી હતી. કે શરીર અને આત્મા જુદા હોવાથી શરીરની ક્રિયા શરીર કરે છે આત્મા નહીં, આત્માની ક્રિયા આત્મા કરે છે શરીર નહીં, એ વાત થોડી કઠણ લાગતી હતી. તો રાગથી જુદો છે એ વાત તો જરા વધારે કઠણ લાગે. હા, એ તો એમ ભાવ ભાસવો છે, પોતાને ભાવ ભાસે ત્યારે એને સમજાયું કહેવાય. પોતામાં ને પોતા, પોતાનો જ્ઞાન ભાવ પોતાના રાગ ભાવથી ભિન્ન ભાસે ત્યારે એને રાગ અને જ્ઞાન જુદા છે એમ સમજાયું કહેવાય. પછી ભિન્ન અનુભવ કરે ત્યારે તો ભિન્ન પડી ગયો, પણ પેલા ભાસે તો ખરો, ભાસે તો અનુભવ થાય, ભાષા વિના કઈ અનુભવ થવાનો નથી. એ ભાષણ છે, એ સમજણ છે, ખરી સમજણ તો ભાષણમાં છે. અને એ ત્યારે સમજાય છે કે એનાથી ભિન્ન ભિન્નતાની કોઈ પ્રેક્ટિસ કરે છે ત્યારે ભાષણ આવે છે. શાસ્ત્ર વાંચીને ભાષણ નથી આવતું, પણ શાસ્ત્ર અનુસાર જે કાંઈ ધારણા થઈ એને પોતાના પ્રયોગમાં ઉતારે ત્યારે પ્રયોગના કાળમાં એને ભાવ ભાષણ થાય, નહીતર એને ભાવ ભાષણ ન થાય. પ્રયોગ વિના ભાવ ભાષણ થાય, પ્રયોગ એટલે ચાલતા ભાવોનો અનુભવ છે, એ અનુભવની અંતર શોધ કરવી, તપાસ કરવી અને જેમ છે એમ અનુભવને જાણવાની કોશિશ કરવી ત્યારે એને ખબર પડે કે જ્ઞાન છે એ રાગ સ્વરૂપે છે કે નહીં, તને શું માલુમ પડે છે. જેવી રીતે જ્ઞાન ક્રિયા જાણનરૂપ છે તેવી જ રીતે રાગાદી ક્રિયા જાણનરૂપ છે એમ એવો તને અનુભવ થાય છે. જેવી રીતે રાગાદી ક્રિયા જાણનરૂપ નથી એવી જ રીતે જ્ઞાન ક્રિયા પણ જાણનરૂપ નથી એવો તને અનુભવ થાય છે. એ રીતે એને પોતાને પોતાના ચાલતા પરિણામોમાં બરાબર વોચ ગોઠવવો જોઈએ. શું થાય છે શું છે કે જો જે કામ કરવું હોય એને ન થાય ને તો ચટપટી ચાલે છે. જે કામ જરૂરી હોય કર્યા વગર ચાલે એવું ન હોય અને છતાં ન થાય તો મૂંઝવણ થાય છે. હે, આ કામ કોઈ રીતે પતતું નથી. અને અહીંયા એને ઘણા વર્ષથી જંકશનમાં ગાડી પડી છે પણ એને એની કાંઈ વાંધો આ દેખાતો નથી. ભલે પડી ગાડી, ભલે અટકીને પડી, કાંઈ વાંધો નહીં, ત્યાં ત્યાં જ આટા મારે છે. વાંધો દેખાય દેખાય તો એનો ઉકેલ આવશે. જો વાંધો દેખાય તો એનો ઉકેલ આવશે, તો ઉકેલ જરૂર આવશે. એટલે તો સત્પુરુષોએ એમ કહ્યું છે કે સતની જે અપૂર્વ જિજ્ઞાસા એ સત્પ્રાપ્તિનો એક અંશ છે. શું કહ્યું? સતની જે અપૂર્વ જિજ્ઞાસા કોઈ જીવને થાય તો એને સતની પ્રાપ્તિ થવાની છે એમ કહીને જિજ્ઞાસાને સત પ્રાપ્તિનો અંશ લીધો છે. નહીતર તો આ વિષય એવો છે કે પોતાનું સ્વરૂપ પોતાને સમજવું છે. કઈ પારકાનું સ્વરૂપ સમજવું હોય તો કોઈ સંતાડે, ગોપવે, ન જણાવે, ન દેખાવા દે, ન બતાવે અને ગોપવી રાખે, ગુપ્ત રાખે. પણ પોતે જ પોતાથી સી રીતે ગુપ્ત રહી શકવા યોગ્ય છે, આ સવાલ છે. એને પોતાને કિંમત આવી નથી કે આ સમજવાથી ચાર ગતિના દુઃખ જશે અને અનંત કાળનું અનંત સુખ પ્રાપ્ત થશે એવી એને કિંમત એની આવી નથી, કિંમત નથી આવી. એની વાસ્તવિકતાની કિંમત કિંમત આવે ને એ બાજુનું કાર્ય ન થાય એવું કોઈ દિવસ બનતું નથી, કોઈ દિવસ બની શકે જ નહીં. એ તો બહુ સ્વભાવભૂત છે. એ તો બહારમાં લાભ દેખાય તો પોતે કેટલો બધો ભાવની અંદર આવેગમાં આવે છે. તો આ તો અનંતો લાભ, અનંતો નુકસાન ટળે, અનંતો લાભ થાય, બે બાજુથી ડબલ ફાયદો છે બે પડખાનો. છતાં એને કાંઈ અસર ન થાય એ શું સૂચવે છે? પૂર્વ જિજ્ઞાસા નથી ને દર્શન મોહનીનું બળવાનપણું છે. દર્શન મોહનીનું બળવાનપણું છે. જ્ઞાનમાં તો સમજણ કરે છે, બુદ્ધિ તો લગાવે છે, પણ દર્શન મોહનીનું બળવાનપણું છે. એટલે એને એ વિષયની અસર જે આવવી જોઈએ એ અસર પરિણામ ઉપર આવતી નથી. એટલે એનું એનું શ્રદ્ધાન અને એનું જ્ઞાન પરમા સુખ અને પરમા દુઃખ, પરમા સુખ અને પરમા દુઃખ એનો એનું બરાબર પકડીને એટલું બધું મજબૂતપણે બેઠું છે કે એમાં સુખ દુઃખ નથી ને આત્મામાં જ એકાંતે જરાય કામ કરતો નથી. કોઈ પૂર્વના પુણ્ય ઉદયથી સત્શ્રવણનો યોગ મળે છે પણ એ તો પુણ્ય નોટ વપરાઈ જાય છે, એને તો કાંઈ એની અસર થતી નથી. એટલે એ નોટ છે એ વપરાઈ જાય છે અને સામે કાંઈ માલ આવતો નથી. એટલી એક જગ્યાએ એ વાત લીધી છે કે કાર્ય અને કારણ નિયમ વગર છે, એવી વાત લઈ લીધી. નિયમ વગર છે એટલે શું? કે કેટલાક જીવોને સત્સમાગમ થતા સત પ્રાપ્તિ થાય છે અને કેટલાક જીવોને સત્સમાગમ થવા છતાં પણ સતની પ્રાપ્તિ થતી નથી. આનો કોઈ નિયમ નથી, કાર્ય કારણનો કોઈ નિયમ નથી. કેટલા પણ 44 એ જ વાત છે કે શું ઉપયોગ છે એ સમ્યકનું ઉપયોગ વચ્ચેથી લેવું. સંસાર સુખ આપે, દેવપદ આપે કે રાજપદ આપે, ત્યાં દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય તેને લાભ થવો હોય તો થાય ને નહીં તો ન થાય. પૂર્વ પુણ્યના યુગે દેવ સાચા દેવગુરુ શાસ્ત્રનો સમાગમ થાય, નિમિત્ત મળે, લાભ થવો હોય તો થાય ને ન થવો હોય તો ન પણ થાય. હા, તો અહીંયા શું કહેવું છે કે કાર્યને કારણ નિયમ વગર છે એટલે અનેક જીવોને દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત પડે છે, નિમિત્ત મળે છે, એમાં અપૂર્વ જિજ્ઞાસા વાળાને થાય છે, બાકીનાને નથી થતું. નિમિત્ત તો બધાને છે, સમોસરણમાં તો બધા બેઠા છે, સાંભળવા જ બેઠા છે. એક ગુરુના શિષ્ય છે, બધા ગુરુને સાંભળવા બેઠા છે, પણ બધાને લાભ નથી થતો. અને બધાને લાભ થાય એવો કોઈ નિયમ નથી, નહીતર નિમિત્ત તો લાભ થાય એવું જ કારણ છે, છતાં પણ એનો નિયમ નથી. કાર્યને કારણ નિયમ વગર છે એવી રીતે જાણવી વિચાર માગે એવો વિષય છે. એક જીવ છે એને એમ કહેવામાં આવે છે કે ભાઈ તું સત્સમાગમ કર તો તને સતની પ્રાપ્તિ થશે. એમ કહેવાય છે અનાદિથી તું વજાયડો છો માર્ગનો, અને માર્ગના જાણેલા એવા કોઈનો સમાગમ કરે અને સાથે રાખ તો તને માર્ગ દેખાડશે, માર્ગ પ્રાપ્તિ તને થશે. હવે અનેક જીવો એવા માર્ગ પ્રાપ્ત જીવોના સત્સમાગમમાં હોય અને વર્ષો સુધી એના સમાગમની અંદર આ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે, છતાં ક્યાંય ગાડી આગળ ચાલે આવું બને. સત્સમાગમ તો કરે છે એનું શું કે સત્સમાગમ કરે છે ત્યારે પણ સત પ્રાપ્તિ થાય ન થાય, સત પ્રાપ્તિ ન થાય એવા જે અમુક પ્રકારના પરિણામ છે કે જેનાથી સત પ્રાપ્તિ ન થાય એ પરિણામને એ છોડતો નથી, એનો ત્યાગ કર્યા વિના સત્સમાગમ છે, માટે એને પ્રાપ્તિ થતી નથી. શ્રીમદજીએ તો આ વિષય થોડો વ્યવસ્થિત લીધો છે, એમાં પાંચ કારણ લીધા છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પરપદાર્થમાં તીવ્ર આસક્તિ અને સત્પુરુષ પ્રત્યે અપૂર્વ ભક્તિનો અભાવ, ચાર પાંચ કારણો લીધા છે. એ સત્સંગ મળવા છતાં સત્સંગને ફળવાન થવા દેતા નથી, સત્સંગને નિષ્ફળ કરનારા કારણો છે. પત્રાંક છે 609 નંબરનો પત્રાંક છે, 609માં છે. મિથ્યા આગ્રહ પ્રમાદ, પ્રમાદ છે. મિથ્યા આગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં. એક, અથવા હવે મોટું કારણ છે, સત્સંગમાં એક નિષ્ઠા અપૂર્વ ભક્તિ આણી ન હોય તો તે ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વ ભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પકાળમાં મિથ્યા આગ્રહ આદિ ચારેય કારણો નાશ પામીને અનુક્રમે સર્વદોષથી જીવ મુક્ત થાય. 609માં વાત લીધી છે. બહુ સારો પત્ર છે, 13 બોલ છે. શું કહે છે અહીંયા કે જ્ઞાન દર્શનમાં રાગ દ્વેષ નથી, ત્યાંથી ચાલ્યું આપણે. જ્ઞાન અને દર્શન એટલે જે સ્વભાવ જ્યાં વ્યક્ત છે એવા માત્ર જ્ઞાન અને માત્ર દર્શન છે, એની અંદર તો ક્યાંય રાગ દ્વેષ નથી, એનાથી એ ભિન્ન ભાવ છે. એમાં એ જ્ઞેય તરીકે પ્રતિભાસે છે, જીવ એમાં તન્મય થાય છે, એટલે એના રાગ જ્ઞાન દર્શન પણ મલિન થયા એમ કહેવામાં આવે છે. એ રાગની રંજકતાને લઈને, રાગ રસને લઈને વિશેષ લેશે.